રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 3. યહૂદિયાના રાજા યહોશાફાટના શાસનકાળના 18મા વર્ષે આહાબનો દીકરો યહોરામ સમરૂનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 12 વર્ષ સુધી રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, પણ તેના પિતાની કે માતાની જેમ નહીં, કેમ કે તેણે તેના પિતાએ બનાવેલો બાલનો પવિત્ર સ્તંભ કાઢી નાખ્યો. તેમ છતાં તે નબાટના દીકરા યરોબામના પાપ કે જે વડે તેણે ઇઝરાયલ લોકો પાસે પાપ કરાવ્યું તેને વળગી રહ્યો, તેણે તેનો ત્યાગ કર્યો નહીં. હવે મુઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો અને તે ઇઝરાયલના રાજાને 100,000 ઘેટાનું અને 100,000 હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો. પણ આહાબના મરણ પછી મુઆબના રાજાએ ઇઝરાયલના રાજાને વિરુદ્ધ બળવો કર્યો. તેથી યહોરામ રાજાએ તે જ સમયે સમરૂનથી બહાર નીકળીને ઇઝરાયલના સૈનિકોને યુદ્ધને માટે એકત્ર કર્યા. પછી તેણે યહૂદિયાના રાજા યહોશાફાટને સંદેશો મોકલ્યો કે મુઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે, શું મુઆબની સામે યુદ્ધ કરવા તું મારી સાથે આવશે? યહોશાફાટે કહ્યું, હું આવીશ. જેવા તમે તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, જેવા તમારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે. પછી તેણે કહ્યું, આપણે કયા માર્ગેથી હુમલો કરીશું? યહોરામે કહ્યું, અદોમના અરણ્યના માર્ગેથી. તેથી ઇઝરાયેલનો રાજા, યહૂદિયાનો રાજા તથા અદોમનો રાજા યુદ્ધ માટે આગળ વધ્યા. તેઓએ ચક્રાઓ મારીને 7 દિવસની કૂચ કરી. ત્યાં તેઓના સૈન્ય માટે, ઘોડા માટે તથા બીજા પશુઓ માટે પાણી ન હતું. ત્યારે ઇઝરાયેલના રાજાએ કહ્યું, આ શું છે? યહોવાએ આપણને 3 રાજાઓને ભેગા કરીને બોલાવ્યા છે કે જેથી મુઆબીઓ આપણને હરાવે. પણ યહોશાફાટે કહ્યું, યહોવાનો કોઈ પ્રબોધક નથી જેના દ્વારા આપણે યહોવાને પૂછી જોઈએ? ઇઝરાયેલના રાજાના ચાકરોમાંના એકે કહ્યું, શાફાટનો દીકરો એલિશા, જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો, તે અહીં છે. યહોશાફાટે કહ્યું, યહોવાનું વચન તેની પાસે છે. તેથી ઇઝરાયેલનો રાજા યહોશાફાટ તથા અદોમનો રાજા તેની પાસે ગયા. એલિશાએ ઇઝરાયેલના રાજાને કહ્યું, હું તમારી સાથે શું કરું? તમારી માતાના તથા પિતાના પ્રબોધકો પાસે જાઓ. તેથી ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું, ના, કેમ કે યહોવાએ અમને 3 રાજાઓને મુઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યા છે. એલિશાએ કહ્યું, સૈન્યોના યહોવા, જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ, જો યહૂદિયાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માન ન હોત તો ખરેખર હું તમારી તરફ દ્રષ્ટિ પણ ન કરત. પણ હવે મારી પાસે કોઈ વાજિંત્ર વગાડનારને લાવો. પછી વાજિંત્ર વગાડનારે આવીને વાજિંત્ર વગાડ્યું. ત્યારે એમ બન્યું કે યહોવાનો હાથ એલિશા પર આવ્યો. તેણે કહ્યું, યહોવા એમ કહે છે, આ સૂકી નદીની ખીણમાં બધી જગ્યાએ ખાઈઓ ખોદો, કેમ કે યહોવા એવું કહે છે, તમે પવન જોશો નહીં, તેમ તમે વરસાદ જોશો નહીં, પણ આ ખીણ પાણીથી ભરાઈ જશે અને તેમાં તમે તેમજ તમારા જાનવર અને તમારા પશુઓ પણ પાણી પીશે. આ તો યહોવાની દ્રષ્ટિમાં નાની બાબત છે, વળી તે મુઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે. તમે તેઓના દરેક કિલ્લેબંદીવાળા નગર તથા દરેક સારા નગર પર હુમલો કરશો, દરેક સારા વૃક્ષને કાપી નાખશો, દરેક પાણીના ઝરા બંધ કરી દેશો, દરેક સારી જમીનને પથ્થરો નાખીને બગાડી નાખશો. સવારે બલિદાન અર્પણ કરવાના સમયે એમ થયું કે અદોમ તરફથી પાણી આવ્યું અને દેશ પાણીથી ભરાઈ ગયો હતો. જ્યારે આ બધા મુઆબીઓએ સાંભળ્યું કે રાજાઓ તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે શસ્ત્ર સજી શકે એવા માણસો એકત્ર થઈને સરહદ પર ઊભા રહ્યા. તેઓ વહેલી સવારે ઉઠ્યા અને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો. ત્યારે મુઆબીઓને પાણી રક્ત જેવું લાલ દેખાયું. તેઓએ કહ્યું, આ તો રક્ત છે, રાજાઓ નાશ પામ્યા છે, તેઓએ એકબીજાને મારી નાખ્યા, માટે હવે એ મુઆબીઓ તેઓને લૂંટવા માંડો. પરંતુ જ્યારે મુઆબીઓ ઇઝરાયેલની છાવણીમાં આવ્યા ત્યારે ઇઝરાયેલીઓએ ઊભા થઈને મુઆબીઓને એવા માર્યા કે તેઓ તેમની આગળથી નાસી ગયા. ઇઝરાયેલીઓ મુઆબીઓને મારતા મારતા તેઓને દેશમાંથી દૂર લઈ ગયા. ઇઝરાયેલે નગરનો નાશ કર્યો અને દરેક માણસે જમીનના દરેક સારા ભાગમાં પથ્થર નાખીને ખેતરોને ભરી દીધા. બધા જરાને તેમણે બંધ કરી દીધા. બધા જ સારા વૃક્ષો કાપી નાખ્યા. ફક્ત કીર હેરેસેથમાં તેઓએ પથ્થરો રહેવા દીધા અને સૈનિકોએ ગોફણથી તેના પર હુમલો કર્યો. જ્યારે મુઆબના રાજાએ જોયું કે અમે યુદ્ધ હારી રહ્યા છીએ, ત્યારે તેણે અદોમના રાજાનો નાશ કરવાને પોતાની સાથે 700 તલવારધારી માણસોને લીધા, પણ તેઓ જઈ શક્યા નહીં. મોઆબના રાજાએ પોતાના જ્યેષ્ઠ દીકરાને દિવાલ ઉપર દહન્ય અર્પણ ચઢાવ્યું, જેના કારણે ઇઝરાયલીઓ ભયભીત થઈને પોતાના દેશમાં ચાલ્યા ગયા. તેથી ઇઝરાયલ પર ઈશ્વરને ક્રોધ ચડ્યો.